સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમ નંબર 214 પ્રસારણ તારીખ 7 એપ્રિલ 2011. ઉનાળુ પાકોની માવજતની સાથે ખુલ્લી જમીનને સુધારવા તેમાં વિવિધ ખેતી કામ કરીને પરવારેલા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્તે. ઉમાબેન, એ અઠવાડિયે તમે જમીન ચકાસણીની વિગતવાર માહિતી યાદ કરાવી, એ બહુ કામ આવી ગઈ. હું તો મારા ત્રણેય ખેતરની જમીનના નમૂના દઈને જ આવું છું.
પણ હંગાથ પોણીના નમૂનાની ખાસ કશી વાત ના કરી, એનું શું? મી તો તાણે જ નક્કી કરી લીધું તું કે આવતા અઠવાડિયે પોણીની ચકાસણી વાત હવ પેલા પૂછવી અને પછી જ બીજી આગળ વાત કરવી.
હા ચંપા ભાભી, પાણીનો નમૂનો લેવામાં એવી કોઈ ખાસ કાળજી લેવાની જરૂર નથી હોતી, એટલે જ મેં ટૂંકમાં વાત કરેલી.
પણ ભાભી, થોડી કાળજી એ શી લેવાની, એ તો અમને કેવું જોઈએ?
એમાં કઈ વેદ ભણવાનું નથી ચંપાબેન. સાંભળો, હું તમને કહી દઉં.
આકવા,
પહેલું તો જે બાટલીમાં નમૂનો લેવાનો હોય એ બાટલીને એ નમૂનાવાળા પાણીથી જ 2-3 વાર હરખી હલાવીને ધોઈ નાખવાની.
બરાબર.
પછી જો કૂવામાંથી નમૂનો લેવાનો હોય તો દોરી બાંધેલી ડોલ લેવાની. બરોબર.
ઓ બરાબર, સમજાઈ ગયું.
હવે ડોલને કૂવામાં જેટલું પાણી ભર્યું હોય એમાં બરોબર અધવચ સુધી જવા દેવાની, નહીં ઉપર કે નહીં તળિયે. અને 1-2 વખત ડબકોળીને ડોલ ભરીને પાણી બહાર કાઢવાનું.
હા, અને કૂવો હોય કે બોર, બને ત્યાં સુધી વહેલી સવાર કે સાંજના બદલે દિવસ દરમિયાન, એટલે કે સવારના 10 થી બપોર દરમિયાન શરૂઆતનું પાણી નીકમાં જવા દીધા પછી જ નમૂનો લેવાનો.
સમજાઈ ગયું. અને પોણી ભરેલી બાટલી બરાબર ફીટ બંધ કર્યા પછી એના ઉપર પેલી જમીનના નમૂનાની થેલી પર લખીએ છે ને, એવી ટોટલ વિગત, આપણું નોમ સરનામું, ખેતરનો સર્વે નંબર, ચોં પાક વાબાના સીએ, એવી બધી વિગતો લખી બાટલી પર ચીપકાઈ દેવાની.
બિલકુલ બરાબર. અને પછી એ પ્રયોગશાળામાં મોકલી આપવાની, એટલે થોડા દિવસમાં પાણીનો રિપોર્ટ પણ મળી જશે.
બસ, હવે કોક શાંતિ થાય એટલી વિગતો મળી.
ચંપાબેન, આપણું તો એક જ જ્ઞાન, ગમે એ વિગત જાણવી હોય DAC ના અવાજ ઓટલાનો નંબર 0-79-30-14-2000 જોડીને મૂંઝવણ રેકોર્ડ કરાવી દેવાની. બીજે દીનો જવાબ સામેથી મળવાનો જ છે.
હા દાનસંગભાઈ, DSC અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે ખેડૂત મિત્રોની સમસ્યા બને એટલી ઝડપથી ઉકેલાઈ જાય અને ઓછામાં ઓછા ખર્ચે જમીનને કે પર્યાવરણને નુકસાન કર્યા વગર સારી ઉપજ મળે.
પણ એમાં થાય છે કેવું કે હમણાં હવામાનનું ઠેકાણું રહેતું જ નથી, એટલે અટાણે ઉનાળુ પાકમાં રોગ ને જીવાત થઈ જાય છે.
હા, અમારા ઉત્તર ગુજરાતમાં તો બાજરીમો અને ઉનાળુ મગમો જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે.
અને સૌરાષ્ટ્રમાં મગફળીમાં સુશિયા તો રીંગણી જેવા શાકભાજીમાં ઈયળુની ફરિયાદ છે.
એમ તો રજકામાં મોલોમસીની ફરિયાદો ઘણી આવે છે એવું પરેશભાઈ કહેતા હતા, પણ ખરું કહું ને તો હવામાં જ્યાં સુધી ભેજનું પ્રમાણ વધારે હતું અને ગરમીનું પ્રમાણ ઓછું હતું ત્યાં સુધી જ આ બધી જીવાતોનો ઉપદ્રવ વધારે હતો.
ઓ વાહ, આ ગરમીમાં તો મોણ ને મોટું પશુએ થાકી જોય તો બિચારી પેલી જ્યાણી જીવાતનું શું ગજું.
તેમ છતાંય જો બાજરીમાં સાંઠાની માખી, ડુંડાની લીલી ઈયળ અને બાજરીના ડુંડાની પરાગરજ ખાનારા કાંસિયા જેવી જીવાતો ક્ષમ્ય માત્રા કરતા વધુ પ્રમાણમાં જોવા મળે તો મિથાઇલ પેરાથિયોન 2% પાવડર 1 એકરે 8 કિલોગ્રામ પ્રમાણે ડસ્ટર પંપ વડે છાંટવી જોઈએ.
એટલે આ ત્રણેય જીવાત નકરી મિથાઇલ પેરાથિયોન ભૂકીથી જ કાબૂમાં આવી જાય છે.
હા તો ઉનાળુ બાજરીમાં જંતુનાશક દવા પાછળ વધારે ખર્ચ નહીં જ કરવાનો દાનસંગભાઈ.
અને મગની ઈયળોમો
ભાભી, મગ અને મગફળી બંનેમાં કેટલીક વાર લીલી ઈયળોનો ઉપદ્રવ થઈ શકે છે. એ ઉપરાંત મગફળીમાં પાનકોરી ખાનારી, પીળાશ પડતી નાની ઈયળો અને લશ્કરી ઈયળોનો ઉપદ્રવ ખાસ કરીને ભેજવાળા વિસ્તારમાં વધારે જોવા મળે છે.
અને ઈયળોનો નાશ કરવો હોય તો મોનોકોટો કે ક્વિનાલ ફોસ અક્ષીર છે.
હા, બિલકુલ ખરી વાત છે દાનસંગભાઈ. ઈયળોનો ઉપદ્રવ હોય તો ક્લોર પાયરીફોસ, મોનોક્રોટોફોસ કે ક્વિનાલ ફોસ માંથી કોઈ પણ એક છાંટી શકાય. પણ જો મોલોની ફરિયાદ હોય તો ફોસ્ફામિડોન, ડાયમિથોએટ કે પછી મિથાઇલો ડિમેટોન છાંટવી જોઈએ.
પણ ભાભી, આ રજકો તો વારે વારે કાપીએ ને ઢોરો ને ખવડાવવાનો હોય છે, તો એનાથી ઢોરો ને કશું નુકસાન થાય?
શું તમે સંપાબેન,
ચમ
એક વાર રજકો વાઢી લીધા પછી બીજે દી દવા છાંટવાની, એટલે બીજો વાઢ આવે ન્યા સુધીમાં દવાની અસર લગભગ નહીવત થઈ જાય. ખરું ને ઉમાબેન?
બિલકુલ ખરું. ભાભી, જે પાકોનો ખૂબ ટૂંકા સમયમાં આપણા માટે કે પશુઓ માટે ખાવામાં ઉપયોગ કરવાનો હોય ત્યારે તેમાં કાપણી કે વીણી વખતે દવાનું પ્રમાણ ઓછામાં ઓછું રહે એવો ખાસ પ્રયત્ન કરવો જોઈએ.
પણ એનો કરતો જંતુનાશક દવા સોંટ્યા વગર જ પેલી જીવાતનો નાશ થઈ જાય એવો કોઈ રસ્તો નહીં?
એની સલાહ તો ડીએસી કાયમ દેશે.
હા,
આ ઈયળું થાય જ નહીં. ઈ હાટું ઓલા ફેરોમોન ટ્રેપ ગોઠવવાનું તો પૈસાભાઈ પાસે લખેલું જ છે.
હા,
કેટલી વાર એની સરસા કરી છે.
હા ભાભી, ખાસ કરીને જો રીંગણીની વાત કરીએ તો પાકની ફેર રોપણી પછી 2-3 અઠવાડિયા જવા દેવાના. ત્યાર પછી એક સરખા અંતરે એકર દીઠ 16-20 જેટલા ફેરોમોન ટ્રેપ ગોઠવી દઈએ અને દર મહિને તેમાં લ્યુર એટલે કે ઈયળોના ઈંડા મૂકનારા ફૂદાને આકર્ષવાનું પ્રવાહી જો બદલતા રહીએ તો મોટા ભાગે ઈયળો થશે જ નહીં અને કોઈ જંતુનાશક દવા છાંટવી જ નહીં પડે.
બસ બસ, આ ખરી કોમની વાત કરી. એ ભાભી, આવું જો ખાતરોમાં કરી હકાય ને તો મજા આવી જાય.
પછા ભાઈ ને બકડીયામાં યુરિયા કે ડીએપી લઈને છાંટતા હાથ ને કેડ બે દુખતા હશે.
એ તો ખરું દાનસંગભાઈ, પણ પરંપરાગત રીતે પૂંખીને કે છોડ ફરતી ચાસમાં ખાતર આપવાને બદલે જો ખાતર પાણીમાં ભેળવીને સીધું છોડ પર છંટકાવ કરવામાં આવે તો મહેનતની સાથે સાથે ખર્ચ પણ સારો એવો બચી જાય છે.
એટલે આ વિલાયતી ખાતરો હોય જંતુનાશકની ઓલે પાણીમાં મિલાઈ પંપ વડે સીધા છોડ પર છંટકાવ કરી શકાય ખરા?
હા, તો ખાતરોનો છંટકાવ સીધો છોડ પર જ કરવાનો એક નવો અભિગમ હવે કેટલાય ખેડૂત મિત્રો અપનાવતા થયા છે.
પણ એનો ફાયદો હું?
જો દાનસંગભાઈ, પહેલો ફાયદો તો એ છે કે પાણીમાં મેળવીને ખાતરના છંટકાવથી થોડા દિવસમાં જ ઉડીને આંખે વળગે એવી સીધી અસર પાક પર જોવા મળે છે. યુરિયા જેવું નાઇટ્રોજન યુક્ત ખાતર પાણીમાં મેળવીને છાંટીએ એટલે હરિત કણના સંશ્લેષણમાં વધારો થાય છે અને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા ઝડપી બને એટલે પાક દેખાવા માંડે લીલો છમ.
પણ પછી જમીનમાં ખાતર હલવાની જરૂર જ ના પડે ને?
ના, આ ખાતરનો પ્રશ્ન મેં ડાક્ટર પરાશરાજીને ગુરુજીને પૂછેલો, એટલે એમણે ઊંચો પીએસ હોય એવી જમીનમાં તો ખૂબ ફાયદો થાય છે એવી વાત કરી હતી, પણ ફોનમાં બરાબર સમજાણી નહોતી.
હું સમજાવું છું, જો સાંભળો, પાણી ક્ષાર વાળું હોય કે પછી જમીનનું પોદ, પ્રત અને અમ્લતા આંક પાકને માફક આવે એવા ન હોય એવા સંજોગોમાં પાકને પૂરતી ખાતર આપવા પિયત આપીએ તો શું થાય?
બીજું શું થાય, જમીન હુકાઈને થઈ જાય લાકડા જેવી, પાકને વિકસવા જ ન દે.
પણ એના બદલે પાક પર છાંટવા માટે એકર દીઠ 100-150 લીટર મીઠું પાણી લાવીએ અને એમાં રાસાયણિક ખાતર જરૂર પૂરતું મેળવીને છાંટીએ તો એક સાથે 3 હેતુ સિદ્ધ થાય. કેટલા?
પણ ભાભી, એમ ગોર ગોર ના બોલો, બરાબર સમજાવ.
જો સાંભળો, પહેલું તો જમીનમાં ક્ષાર વાળું પાણી ના જાય એટલે જમીન ભરભરી રહે, કડક ના થઈ જાય. બરાબર?
બરાબર છે. પછી
મગફળી જેવા પાકમાં લોહ તત્વની ઉણપ હોય તો હીરા કસી એટલે કે ફેરસ સલ્ફેટ આપીને આપણે પાકને ઝડપથી લીલો બનાવી શકીએ.
અને ત્રીજો ફાયદો?
ત્રીજો ફાયદો, ઓછા પાણીએ આખા ખેતરમાં એક સરખા પ્રમાણમાં જરૂરી પોષક તત્વો આપી શકીએ.
એ વાત ખરી છે. જમીન ઊંચી નેચી હોય, પાણી આલી હકાય એમ ના હોય, ત્યાં પણ પંપ વડે તો છંટકાવ કરી જ હકાય.
હા, અને ચોથો ફાયદો, ખાતર સાથે પ્રતિક્રિયા ના કરતી હોય એવી જંતુનાશક દવા પણ સાથો સાથ છાંટી શકાય. વળી પાકને જે સમયે જે તત્વની જરૂર હોય એ તત્વ છાંટી શકીએ છીએ.
બરાબર છે.
એટલે પાકને સમયસર પોષણ પણ મળે અને તેની રોગ કે જીવાતનો સામનો કરવાની શક્તિ પણ વધે છે. પરિણામે પાક વધુ તંદુરસ્ત રહે છે.
હાલો, એ વાત તો જાણે સમજાઈ ગઈ કે ખાતર જમીનમાં દેવાને બદલે પાણીમાં ભેળવીને સીધું પંપથી છાંટવાથી પાકને ને જમીનને એમ બેયને ફાયદો થાય. પણ ખાતરનો આવો છંટકાવ ગમે ત્યારે કરી શકાય?
ના, ખાતરનો છંટકાવ કરતી વખતે કેટલી કાળજી તો લેવી જ પડે છે.
તો પછી એની વાત કરો કે.
હા, જુઓ, સાંભળો દાનસંગભાઈ તથા બીજા ખેડૂત મિત્રો, લખી પણ લેજો. હા, પહેલું તો છંટકાવથી આપેલા ખાતર કે પોષક તત્વનું છોડમાં અવશોષણ છોડના પાનના વાયુરંધ્રો, એટલે કે સાદી ભાષામાં છોડના નાક વડે થાય છે, રસોડાથી નહીં.
આ વળી નવી વાત આવી, છોડ હવા વળી બીજા અંગથી લે?
ના, લે તો પાનથી જ, પણ કુદરતી એવી રચના કરી છે કે પાનના ઉપરના ભાગમાંથી પ્રકાશ સંશ્લેષણ થાય અને પાનના નીચેના ભાગમાં આવેલા વાયુરંધ્રોથી પ્રાણવાયુની સાથોસાથ આ પોષક તત્વોને પણ ચૂસે છે.
ટૂંકમાં એવું કહી શકાય કે પાનના નીચેના ઉલટા ભાગમાં ખાતરનો છંટકાવ કરીએ ને તો એ છોડમાં જલ્દી શોષાઈ જાય.
બિલકુલ બરાબર.
હવે બીજી કાળજીની વાત કરો.
બીજી કાળજી, છોડ જ્યારે ઠંડો હોય એટલે કે ગરમી ઓછામાં ઓછી હોય ત્યારે જ ખાતરનો છંટકાવ કરવાનો, એટલે કે સવારના 10 વાગ્યા પહેલા અને સાંજના 5 વાગ્યા પછી જ ખાતરનો છંટકાવ કરવો જોઈએ.
બપોર વચ્ચે સોટીએ તો શું નુકસાન થાય?
અરે ભાભી, પાણીમાં જો ખાતરનું પ્રમાણ વધારે હોય, એટલે કે વધારે સાંદ્રતા વાળું ઘાટું પાણી હોય, તો એ ખાતર છોડમાં અવશોષાતું નથી, પરિણામે પાન ઉપર જ ચોંટેલું રહે અને બીજા દિવસે સૂર્ય તાપમાં પ્રતિક્રિયા થવાથી પાન બળી જાય છે.
એટલે કે પાણીમાં ચ્યુ ખાતર કેટલા પરમાણમાં મિલાવવાનું એ અવાજ ઓટલામાં પૂછીને ખાતરી કર્યા પછી જ મિલાઈને સોંટવાનું અને ત્યાં ખોટો બગાડ તો નહીં જ કરવાનો.
બિલકુલ બરાબર.
પણ હવે અહીંયા આપણે વખતનો બગાડ કરવો પાલવી એમ નથી. ઉમાબેન, ઉભા થવાનું ટાણું થવા આવ્યું છે.
હા હા, દાનસિંહભાઈ, જમીન સુધારણાની બીજી વાતો આવતા અઠવાડિયે ચોક્કસ કરીશું. લો, તમે અને ચંપા ભાભી સવાલ પૂછી લો.
હા હા, લાવો લાવો લાવો. હા તો ભાઈ બહેનો, આજની 214મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે પાકમાં મોરો મશીને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈ?
સવાલ બરોબર લખી લીધો કે ફરીને બોલું છું. હા, પાકમાં મોરો મશીન કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
જવાબ આપવા હવે તો અવાજ ઓટલા ઉપરાંત DSC નો ફોન નંબર 02717235995 જોડશો તો તેના પર પણ ગુરુવારે રાત્રે તમારા મિત્રો બેઠા જશે
અને સાચો જવાબ દેનારામાંથી બે ભાગશાળીને DSC તરફથી ઇનામ તો મળવાનું જ છે.
હા, આજથી ફરી ઇનામોની જાહેરાત પણ શરૂ થાય છે. લો, આ 209મા કાર્યક્રમમાં સાચો જવાબ આપીને ડ્રોમાં વિજેતા થયેલા મિત્રોના નામ જાહેર કરી દો. લો ચંપા
ભાભી. હા તો ભાઈ બહેનું, બીજું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના મૂળ જેતપુરના શ્રી જમનભાઈ લવજીભાઈ વડાલિયા.
અને પહેલું ઇનામ જીતી જાય છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ લીલી વાવના રમેશભાઈ ઠાકરભાઈ ભોજાણી.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. બાકીના તમામ જાગૃત મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.
ખેતીને લગતી ગમે એ મૂંઝવણ હોય વિના સંકોચે અવાજ ઓટલા પર નોંધાવવાની, નકર ટપાલ લખીને વિગતવાર મોકલી દેવાની.
સરનામું તો આવતું જ હોય, સત્તાનો સંગ, લાવ ખેતી મો રંગ, DSC સરકારી ટ્યુબવેલ પોહે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, તમે ફોન કે પત્ર વડે મૂંઝવણ કહેશો તો એનો ઉકેલ આવશે અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત ખેતી સુધારણાની આ ઝુંબેશ સાર્થક નીવડશે.
એ હમણાં હવામાન દીનું 38-39 ડિગ્રી અને રાતનું 23-25 ડિગ્રી આસપાસ જ રહેવાનું છે, એટલે કેડ બાંધીને માંડો ખંતથી ખેતી કરવા.
બસ એટલી ભલામણ સાથે કહી દઈએ, નમસ્તે, આવજો.